Cuando nosotros habíamos venido para un momento, me parece que se empieza a venir. Y más que me llevo, que dentro de un mundo más absoluto, un día de los que cada uno no soy de los que, no soy de los que. Más que me llevo que el cuartel de los que, e Dio Prakash mostrò una decisione a cacciare ma con proprio Dio. Allora, già a Prakash
દરેક પ્રસંગમાં
त्यसपछि अब तुलसी जीवनमा प्रसन्न भए यही प्रसन्नमा अपने एने साचा भावबीज साचा दृष्टिकोण भी योग्य रीते रिस्पोन्स आपवाई दाखला तरीके आव अनुभव तो हो અને એ વખતે તમને કોઈ મળવા આવે તો હોય તો તમે એના પર જોતા વખતે જુદા ભાવથી જોવા માંગો છો. પ્રભુ પોતે સ્વરૂપ લઈને આવ્યા છે એવો ભાવ તમારો નિર્માણ થતો છે. આને કહેવાનું છે કે આપણા સ્વરૂપને આપણે વિવસ્થિત કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સુયોજિત અને સંવાદ નહીં કરી રહ્યા છો. તમે મારા સ્વરૂપને સુયોજિત એના બધા તત્વો રોકી દીધો એવો છે અને જાણે કે શુદ્ધિ કારક અગ્નિ નું મૂળ હોય તેવો અનુભવ પ્રાપ્તિ રહી છે કે આજે હું મારા સ્વરૂપમાં અગ્નિ પ્રકાશ જોઉં છું એના મૂળમાં તારી દિવ્ય શક્તિ ક્રિયાશક્તિ કાર્ય કરી જીવન લાગે છે. તારી દિવ્ય શક્તિ એ પ્રકાશ સ્વરૂપે કાર્યરત કરી છે બોલાવે છે અને એ કેવી છે શુદ્ધિ કારક મારા સ્વરૂપ લીધે શુદ્ધ કરી રહી છે. અગ્નિએ મારામાં એક પરમ આનંદ મૂકી આપ્યો છે અને જ્યારે આ પ્રકારની પ્રકાશમય અવસ્થા નિર્માણ થતી હોય છે ત્યારે એક પ્રકારનો શાંત સૌમ્ય આનંદ આવવાનો પ્રગટ થતો હોય છે. એ છે આપણા પોતાના અસ્તિત્વનો શુદ્ધ આનંદ આત્મતત્વનો શુદ્ધ આનંદ જેને આત્માનંદ કહેવામાં આવે છે એ પ્રગટ થતો હોય છે. આમ આ જે કર્મ પર હું કામ કરી રહ્યો છે એના જવાબ તરીકે આપ્યા છે. આનંદ એ આપણી પ્રકૃતિએ આપેલો રિસ્પોન્સ છે. પ્રભુને આપેલો રિસ્પોન્સ હોય છે અને એ અભિપ્સા પ્રકાશમય અવસ્થાની એ જયારે આપણે શાંત એકાંતમાં બેઠા હોઈએ કોઈ સાથે કોઈ વાત ન કરતા હોઈએ કઈ વિનિમય ન કરતા હોઈએ કોઈ આપણે વિચાર કરતો નથી એ વખતે આ અવસ્થા નિર્માણ થતી હોય છે. પરંતુ જ્યારે આપણે વ્યવહારમાં ઉમેરીએ છીએ તે વખતે આ સ્થિતિ ઉદભવાતી લાગે છે, દર્શાઈ જાય છે, અલોપ થઈ જાય છે. ભાગવતમાં મોટીઓની નિરા અવસ્થાનું વર્ણન છે એ બધું પ્રતિકાત્મક છે. આ રીતે જ્યારે આપણે એ પ્રકાશનો આનંદ ભોગતા હોઈએ છીએ એને અધ્યાત્મ મુક્તિ વ્યવસ્થા એટલે પ્રકાશન એ આનંદનો પ્રકાર છે, આંતરિક આનંદ છે, આંતરિક પ્રકાશ છે એનો આનંદ ભોગવવો એ જ ગોપી અવસ્થા છે. અને એવી ગોપી અવસ્થામાં જયારે હોય છે કોણ આપે છે આપણને એવું કોઈ તત્વ આપે છે મૂળ તત્વ કે જે આપણને અંદરથી પોતાની તરફ આકર્ષક હોય છે એને ભાગવતમાં કહે છે કૃષ્ણ. કૃષ્ણ પોતે જાણે ગોપીઓને આનંદ આપ્યો છે એ પ્રતિકાત્મક વર્ણન ભાગવતમાં જે આ અવસ્થાનો મળે છે. અને પછી જયારે વર્ણન મળે છે ભાગવતમાં કે કૃષ્ણ અલોપ થઈ જાય છે અને ગોપીઓ વિરહ અવસ્થામાં આવી જાય છે, વિલાપ કરે છે. આપણું જે રૂપે છે એ ગોપી બની ગયું છે એ વિલાપ કરે છે કે અરે આંસુ થઈ ગયું છે, મારે જે જોઈએ એ નથી આવો છો. આજ ભગવતની વાસ્તવિકતા આ છે. ઘણી બધું કહું છું કે તમે જોશો ભાગવતમાં વાપરેલા અમુક શબ્દો છે ને, એમાં એક શબ્દ તો શરૂઆતમાં હોય જ છે. કારણ કે ગો પાલ, ગો પી, ગો કુળ, આ બધા એવા શબ્દો, ગો શબ્દ નો પણ પ્રકાશી ગયો હતો, ધ્યાન રાખજો. આના પરથી બધા શબ્દો તૈયાર કરેલા છે અને એમને પાત્ર તરીકે પછી ઉછાવેલા છે, એને પ્રતીકો તરીકે ઉછાવેલા છે. આ જ મૂળ વ્યાસનો વૈશિષ્ટ્ય છે. નીચેની બાજુ એક આધ્યાત્મિક ઘટનાનો પ્રભાવ વર્ણનનું વર્ણન કરે છે અને ઉપરની બાજુ કથા લાવતી હોય છે. જે કથા લાવતી હોય છે એના નીચે એક આધ્યાત્મિક અનુભવનું વર્ણન આપણને આપવામાં આવતું હોય છે. આ વિશિષ્ટતા છે. તો આ રીતે એ જયારે આપણે ખબર પડે છે કે હું તો માણસ છું, એક નબળી વ્યક્તિ છું કે જે આ પ્રકાર સારણ કરી શકે નથી, પોતાની નબળાઈ આવવાની અનુભવ આવતા માણસને પ્રકાશ બદલ વધારે તૃષા લાગે છે, વધારે માગણી લાગે છે, અભિપ્સા લાગે છે, મારે આ પ્રકાશ જોઈએ, મારે આ જોઈએ, મારે બીજું જોવું. કર્ણે પોતાનું સ્વરૂપ પોતાની સ્થાયી સ્વરૂપ તથા લીધા પછી તો વિશેષ ને વિશેષ તીવ્ર બની જાય છે. મારે આવા પ્રકાશ કાયમી સ્વરૂપે મળવું છે. હે પ્રભુ, મારી વિનંતી માતાજી વિનંતી છે, હે પ્રભુ મારી વિનંતી છે કે ધન્ય દિવસ જલ્દી જલ્દી લાવો, એ ધન્ય દિવસ તમે જલ્દી લાવો. કાયમી સ્વરૂપ મને પ્રકાશમય, જેને શ્રી અરવિંદ ઇન્ટરનલ ડે શબ્દ અથવા ઇન્ટરનલ મોર્નિંગ એ એવા શબ્દો વાપરે છે. સનાતન દિવસ એવો શબ્દ સાવિત્રીમાં વાપર્યો છે. તો એ સનાતન દિવસ ક્યારે મારો પ્રકટ થશે, જ્યારે દિવસથી કાયમ માટે પ્રકાશ થશે. મારા જ્યારે આ દિવ્ય ચમત્કાર સિદ્ધ થયો હશે, આજે દિવ્ય ચમત્કાર મારામાં પ્રગટ થતો હોય છે, એ સિદ્ધ થવો જોઈએ કાયમી સ્વરૂપે એવી મારી ઈચ્છા છે. જ્યારે પૃથ્વી ઉપર પ્રભુનો દિવ્ય સાક્ષાત્કાર ગુણ થયેલો હશે, આ વાક્ય બહુ મહત્વનું છે, ધ્યાન રાખજો. ગરીબ પ્રજ્ઞા કોઈ બીજી, જ્યારે પૃથ્વી ઉપર પ્રભુનો દિવ્ય સાક્ષાત્કાર મૂળ થયેલો હશે. માતાજી જાણે છે કે જો આપણે દિવ્ય જીવનને પ્રગટ કરવું હોય, દિવ્ય શરીરની રચના કરવી હોય, તો એનો એક મૂળ જરૂરિયાત છે, એ છે આ દિવ્ય પ્રકાશને આપણા સ્વરૂપમાં સ્થિર કરવું. આ દિવ્ય પ્રકાશ જ આપણા શરીરના કોષોમાં ઉતરીને દિવ્ય શરીર નિર્માણ કરવાની પ્રક્રિયા કરે છે. આ દિવ્ય પ્રકાશ જ આપણા મનમાં પ્રાણમાં ઉતરીને આપણું દિવ્ય જીવન નિર્માણ કરતો હોય છે. એટલે દિવ્ય જીવન નિર્માણ કરવા માટે, દિવ્ય શરીર નિર્માણ કરવા માટે આ પ્રકાશની ધારણા એ તો એ જરૂરી જેને કહેવાય એ પ્રકારની શરત છે, એ આપણે કરવી જોઈએ. એને જ્યારે પૃથ્વી ઉપર પ્રભુનો દિવ્ય સાક્ષાત્કાર મૂર્ત થયો છે, મૂર્ત મૂર્તે આ રીતે દિવ્ય ભૌતિક શરીર નિર્માણ થવું અને એમાં દિવ્ય જીવન પણ પ્રગટ થવું, એ છે મૂર્ત જીવન. ગયો વખતની પ્રાર્થનામાં, ગયો વખતે પ્રાર્થના બહુ ટૂંકી હતી, પણ એના અર્થો ગંભીર છે. જે ગયો વખતે કીધેલું કે આપણને હવે પ્રાર્થના ધ્યાન આત્મા કે લાગે છે, આપણે બહુ મોટા ચગાણ ચડી ગયા છે. વધારે વધારે મૂળ ભાષામાં કહે છે, મૂળ અનુભવમાં કહે છે લાગે છે. આજે આપણે જોવાના છીએ સાત જૂન 1916 પ્રાર્થના. માતાજીના ચેતના ઉપર આધાર પર સ્વયં છે, હવે 7 સાવ જૂનની પ્રાર્થના કરી છે, ચાર પાંચ મહિના નીકળી ગયા છે. માતાજીને એ દિવસે બીજો રોગો આવે છે. આજે અંધકાર થયો હતો, પ્રકાશ જે લુપ્ત થઈ ગયો હતો, રૂપી જે વિરળ અવસ્થામાં હતી, એ જાણે એકદમ પ્રગટ થયા હોય એવો ભાવ જાણ. આપણે ઘણી કવિતા પાઠ કરી હોય, બે ચાર મહિના વાર કરીએ તો ભૂલી જવાય. તો શું આપણને ભૂલાઈ જવાય છે? પરિવાર આપણે કરવો પડે છે. પણ આપણે એવું સાધનામાં એવું સ્થિતિ છે કે આપણે ચેતના સાધના કરતા 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 અમુક એની કઈ વસ્તુ પ્રાપ્ત થાય તેને બચાવવા માટે નીચે ઉતરી જાય છે. અંડામાં આપણા આંતરિક સ્વરૂપમાં ઉતરી જાય છે. જયારે આંતરિક સ્વરૂપમાં ઉતરી જાય છે એટલે એની પકડ બાહ્ય સ્વરૂપોને ઓછી થવાથી આપણે બાહ્ય સાધના કરવામાં આપણે નિષ્ફળ જતા હોય છે. ખરેખર આંતરિક રીતે એ જે તમે મેળવેલું હોય છે એને બચાવવાની પ્રક્રિયા ચાલતી હોય છે. અને ઇન્ફ્લેમેશન જોઈએ સાયકોલોજીમાં એ બચાવવાની ક્રિયા હોય છે. એસિમ્યુલેશનની પ્રક્રિયા હોય છે, એક પ્રકાર આપણા જીવનનો ભાગ બનાવી લેવાની પ્રક્રિયા હોય છે. અને એ પ્રકાર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એ બચાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. જેમ કોઈ પશુ હોય ને, ખાધા પછી વાળવા માટે બિરાજે બેસી જાય, પછી ખાતું નથી, ઝાડ નીચે છાયામાં બિરાજે બેસી જાય છે. એવી સ્થિતિ છે આપણી કે આપણે વાગોળવા માટે બેસી જઈએ છીએ અને વાગોળતા રહીએ છીએ અંદરની અંદર અંદરની અંદર અંદરની અંદર. અને જ્યારે આપણા જીવનનો ભાગ બની જાય છે આપણને લાગે છે કે હવે મારા જીવનમાં વધારે સ્થિર થઈ ગયો છે, પરિવાર નવી સંસ્થાની શરૂઆત થતી હોય છે. ખરેખર મૃત્યુ આ પણ એવી સ્થિતિ છે. મૃત્યુની પ્રક્રિયા એટલે છે કે ઓલામાં આ પ્રક્રિયા ટૂંકા ગાળાની હોય છે, બે ચાર દિવસની હોય, બે ચાર મહિનાની હોય. મૃત્યુમાં એને કદાચ 500-700 વર્ષની બની જાય છે. જેમાં કે એમાં આપણે આ જીવનમાં જે કમાયેલા હોય છે આપણે ભૌતિક શરીર છોડ્યું એટલે મૃત્યુની પ્રક્રિયા શરૂ થઈ. ભૌતિક શરીર છોડ્યું એટલે મૃત્યુ પૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ એવું નથી. એના પછી આપણે પ્રાણમય શરીર છોડીએ છીએ. પાછું પ્રાણમય જગતમાં આપણે જીવીએ છીએ. પ્રાણમય જગતમાં અમુક વર્ષો જીવ્યા પછી એ પ્રાણમય શરીર પણ છોડીએ છીએ અને મનોમય શરીરમાં આવીએ છીએ, મનોમય લોકમાં આવીએ છીએ. મનોમય લોકમાં પણ અમુક વર્ષો જીવ્યા પછી એ પણ જગ્યાએ છોડીએ છીએ અને ચૈતસિક શરીરમાં આવીને આપણે નિરાંતે વિશ્રામમાં પ્રવેશી જઈએ છીએ. એસિમ્યુલેશનની પ્રક્રિયા છે. ત્યાંથી એસિમ્યુલેશનની પ્રક્રિયા શરૂ થાય છે, પચાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. અને એ પ્રકારે પૂર્ણ થયા પછી પાછો વ્યક્તિ જાગૃત થાય છે અને ફરી નિર્ણય થયો છે કે મારે હવે ભવિષ્યમાં આવતા જન્મમાં આ પ્રગતિ કરવી છે. એવી પ્રકૃતિ મેળવવા માટે પછી માતા પિતાની શોધ આવે છે. જ્યાં એમ લાગે એ શોધમાં બે પ્રકારે શોધ હોય છે. એક, એની જે નિકાસ કરવો છે, એને જે આધારભૂત તત્વો છે એ માતા પિતાના પ્રકૃતિમાં હોવા જોઈએ, બીજ સ્વરૂપે. એની વસ્તુ બીજું કે માતા પિતામાં એવી પણ ખામીઓ હોવી જોઈએ કે જેને કારણે એ બીજને આ મુશ્કેલીઓ તરીકે અનુભવે અને એમાંથી વિકાસ સાધે. એટલે પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના ગુણો માતા પિતાના જોઈને એ નિર્ણય લેતો હોય છે અને એ પ્રકારે એનો પરિવાર નવો દિવસ વાજે ફરી એ મનોમય શરીર નિર્માણ કરે છે, ફરી પ્રાણમય શરીર નિર્માણ કરે છે અને પછી એ ગર્ભમાં પ્રવેશે છે. ગર્ભમાં પ્રવેશ માટે જે ક્રિયા છે એમાં પણ માતાજી કીધું છે કે ઘણા ચૈત્ય પુરુષ ગર્ભાધાન વખતે જ પ્રવેશી જાય છે. ઘણા મહાપુરુષ આત્માઓ જ્યારે જન્મ ભારતનો પહોંચે એ વખતે પ્રવેશે છે અને ઘણા દાખલા એવા પણ છે કે 5 વર્ષથી પણ પ્રવેશે છે, જન્મ થયા પછી પણ પ્રવેશતા હોય છે. એટલો જે તે પુરુષની પોતાની સ્થિતિ કરીને પ્રવેશવા માટે પણ ઘણી પ્રોસેસમાંથી દૂર પડે છે. એ પ્રોસેસ પૂરી કરે છે એની ભવિષ્ય નથી, એટલે બધી પ્રક્રિયા કરીને અંદર જતો છે અને પછી જન્મ થતો હોય છે. આપણે સાધુ તત્વ એક જાણવું છે, હેતુ તત્વ એ કે આપણે આપણા માતા પિતા પસંદ કરેલા છે એનો માન કરવાનો કોઈ અર્થ નથી. એની વાત બીજું કે માતા પિતામાં જે ગુણો અવગુણ આપણે જોઈએ છીએ એ પણ આપણે પહેલેથી જોયેલા છે અને સ્વીકારીને એ પ્રમાણે જન્મ લીધો છે, એટલે એ વર્ગોમાં કમ્પ્લેન કરવાની જરૂર નથી. આપણે આપણી પ્રગતિ માટે ધ્યાનમાં રાખવાનું છે કે માતા પિતા મારા માટે યોગ્ય હતા અને એ રીતે યોગ્ય રીતે જન્મ આપેલો છે. નાઉ આઈ હેવ ટુ ડુ વોટએવર આઈ વોન્ટ ટુ ડુ, જે કઈ કરવું છે મારે પોતાને કરવું છે. આ રીતના ભાવથી માતા પિતાને કોઈ પણ દોષ આપ્યા વગર આપણે સાધનાની શરૂઆત કરવાની હોય છે. એટલું જ નહીં, માતા પિતા પ્રત્યે ગ્રેટિટ્યુડ રાખવાની હોય છે આપણે, જેને આપણે શરીર આપ્યું છે સાધના કરવા માટે, બુદ્ધિ સાધનો આપ્યા છે, મન પ્રાણ શરીર આપેલું છે અને એના માટે એક પ્રાર્થના હોય છે જે પરંપરાગત પ્રાર્થના જે કરવામાં આવે છે. એમાં પ્રાર્થના એવી છે કે માતા પિતાને પણ રોજ સાધના કરતા પહેલા તમારે વંદન કરવા પડે છે અને કહેવું પડે છે કે માતા પિતા તમે જે મને વારસામાં જે કંઈક પ્રસૂતિ આપી છે એ પ્રકૃતિમાં બધા ગુણોનો હું ઉપયોગ મારી સાધનામાં કરી શકું એવો અમને આશીર્વાદ આપો. આ પૂર્ણ ગ્રેટિટ્યુડથી જ આપણે સાધનાની શરૂઆત કરવાની હોય છે, આ રીતે મદદ લેવાની હોય છે. આ એક બહુ વાસ્તવિક વસ્તુ છે, સાધનાનો એક બહુ મહત્વનો ભાગ છે. ઘણી બધું સમજાવવામાં આવતું નથી, લોકોને એટલે લોકો બધા સમજતા નથી, પણ બહુ જરૂરી છે. કારણ એવું છે કે વેદોમાં કહ્યું છે અને પૂર્ણશાસ્ત્ર પણ કહે છે આપણી સાધનામાં બે તત્વોની જરૂર છે. એક છે દૈવી તત્વો અથવા દેવો અને બીજા છે પિતૃ વચની પ્રમાણ છે. એમાં જુદા જુદા પ્રકારના અર્થ આપેલા છે. દેવોમાં એવા છે કે એ દેવો આપણા વિકાસમાં મદદરૂપ થતા હોય છે. આપણો આપણી સાધના વ્યવસ્થિત ચાલે એ માટે પ્રસંગો ઉપયોગતા હોય છે, એ બધું દેવોનું કામ છે અને એનો યોગ્ય પરિણામ થાય એ પણ એ લોકો નિર્માણ કરવાનું કામ કરતા હોય છે. મિત્રોનું કામ એવું છે કે આ સાધના ચાલતા વખતે કઈ ખોટા પરિણામ આપણા શરીર ઉપર, આપણા બુદ્ધિ જીવન ઉપર, આપણા પ્રાણ અને મનો જીવન ઉપર ન થાય એ માટે પ્રાર્થના છે. એ પણ જેને દિવ્ય મિત્રો હોય છે એ દિવ્ય મિત્રોનું કાર્ય એ છે. વેદોમાં ઉલ્લેખ છે, બહુ દિવ્ય મિત્રો છે. આંગી રસો એક પ્રકારના એવા દિવ્ય મિત્રો છે. પછી છે વિભુ, બીજું છે વાચ અને રૂપ. આ બધા 4 પ્રકારના નામ છે. આંગી રસો એ દિવ્ય મિત્રો કરે છે કે જયારે આપણે પ્રકાશની ધારણા કરીએ છીએ ત્યારે એને કારણે ભૌતિક શરીર ઉપર કોઈ અપાયકારક પરિણામ ન થાય એની કાળજી લે છે. સમજીને એ આર પ્રોટેક્ટિંગ અસ. એવો સર્જન કરે છે, સર્જનના કોઈ અપાય ન થાય એની પાછળ આપણી ચેતનાને વિશાળ કરવાનો પ્રયત્ન કરે છે, મનુષ્યને વધારે વધારે પરિમાણ રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. અને વાચો મિત્રો છે એ લોકો આપણને અંદરથી આધ્યાત્મિક રીતે પોષણ મળે એવા પ્રસંગો ગોઠવે છે. કોઈ સત્સંગ મળે, કોઈ પ્રવચન મળે, કોઈ પુસ્તક વાંચવા મળે, આ આપણું વાજબનું કામ છે. અસલી રીતે વેદનો રહસ્યમાં આમાં આપણો વિક્રમા વર્ણન કર્યું છે. આપણે હું પરંપરા તરીકે વાત નથી કરતો, પણ વાસ્તવિક શિક્ષા જગતમાં આપણી સાધનાને વ્યવસ્થિત રાખવા માટે કેટલા ફેક્ટર્સ પડદા પાડીને કામ કરતા હોય છે એનો તે વાસ્તવિકતા સમજી લેવો અને એમને આપણે નમ્રતાથી વિનંતી કરવી પડે છે. તમે કૃપા કરીને મદદ કરો. એક નાટક ભજવાતું હોય તો એ પડદા પાછળ કેટલાય લોકો કામ કરતા હોય છે, દિગ્દર્શકથી માંડીને તમારે વ્યવસ્થિત કપડા તૈયાર કરી દેનારા, તમને તમારો મેકઅપ કરનારા, બધી વસ્તુઓ ગોઠવવાના, તમે દૃશ્યો ગોઠવનારા કેટલા લોકો કામ કરતા હોય છે એ રીતે આપવા માટે પણ દેવો મિત્રો બધા કામ કરતા હોય છે, માતા પિતાએ કામ કરતા હોય છે, આ બધાને નમ્રતાથી પ્રાર્થના કરવાની જરૂર છે. અને એક એમાં એ તમે વૈશ્વિક રીતે સંવાદમય સ્થિતિમાં આવી જાઓ છો, તેથી તમારે સાધનારૂપ થયું છે. ચાલી આજે વેદોમાં જે કન્સેપ્ટ આપ્યો છે સાધના કેન્દ્ર એની વાત કરો, જે તમને યોગ્ય લાગે ફક્ત એવો આગ્રહ નથી આપણને કે આ વર્ણ કરવાનો ઉપયોગ કરવો જોઈએ, પણ તમને જે યોગ્ય લાગે એ કરો. ન લાગે છોડી, પણ આ બધી વસ્તુઓ છે સમજી લેવી પડતી છે ભાઈ. તો આ રીતે ધ્યાન કરતા કરતા મેં તને વિનવ્યું હતું કે આ શરીરનો તારો મૂલન તારે સમજે રહી. જવાબમાં આ પણ ચેતનાને એક અભિમાન જરૂર છે, પ્રવૃત્તિમાં પ્રેમ છે. આજે હું અનુભવી છું પાંચ તારીખે સાત જૂની પ્રાર્થના લખી છે, પાંચ જૂની ઘટના કે મારે પ્રાણ શક્તિ રીતે સક્રિય કરી છે. માતાજી ના મનમાં કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવાનો ખ્યાલ આવ્યો છે, આપણે આમ મંજૂરી કામ કરાય એવો કોઈ ખ્યાલ આવ્યો છે. એમાંથી તમને પોષણ મળે છે, જરૂરી છે એ વાસ્તવિકતા છે. પણ એના સિવાય આપણા પ્રાણને પ્રભુના કાર્યમાં જોતરવો પણ જરૂરી છે, જેને કરણ એક સાધન બનાવવું જરૂરી છે. અને રોજ રોજ કઈ પ્રભુનું કાર્ય આપણે કરવું જોઈએ. રોજ તમે પ્રાણને પણ પૂર્ણ વિકસિત કરી શકો છો. તારા સંકલ્પ ને સક્રિય એવા આપણું કામ તેનાથી અજાણ્યું જ રહ્યું છે. પોતાનું પર કોઈ અધ્યાત્મિક બુદ્ધિમાન કાર્યોમાં એક્ટિવિટીમાં વાપરવાની શરૂઆત કરી ટોક્યોમાં દાદાજીએ મનીષીઓની સભા દેખાવા એમને સમજાવતા હતા પૂરું વિદ્યાની વસ્તુ બધી એ બધી પ્રવૃત્તિઓના ચર્ચા જાણવા સોમવારનો એ અનુભવ કેટલીક સુદૃઢ બન્યો તો આ રીતે કે હવે મને ફરી વાર સંતોષ પ્રકટ થયો પ્રાણ જીવ્યું મારે સંતોષ પ્રકટ થયો છે અને ત્યારે મારામાં પાછો સર્વત્ર પ્રકાશ જાગી ઉઠ્યો અને ફરી વાર જે મૂળ પ્રકાશ પ્રકટ થયેલો અનુભવ થયેલો અલોપ થઈ ગયો ફરી વાર મારા આખા સ્વરૂપમાં પ્રકાશ ઉઠ્યો અને આખી સાધના સ્વરૂપ મને પૂરેપૂરું પ્રત્યક્ષ થઈ ગયું હવે માતાજી કહે છે કે મને સમજાયું કે પ્રકાશને જો મારા સ્વરૂપમાં કાયમી સ્વરૂપે સ્થિર કરવો હોય તો મારે પ્રભુનું કાર્ય સતત કરવું પડશે એમના મોં એકાદમાં બેઠી એમ ધ્યાન કરવું તો એને કારણે પ્રકાશ કરતો નથી એ પ્રભુનું કાર્ય સતત રોજ કરવું પડશે એના સિવાય પ્રકાશ સ્થિર થવાનું સવારમાં છે એનો અર્થ એ નથી કે પ્રવચનો આપવા લોકોને આધ્યાત્મિક મૂળ વસ્તુ સમજાવી એટલે તમે પ્રભુનું કાર્ય કરો છો એવું નથી પ્રભુનું કાર્ય તમારી અંદર ઉભી દીધો છે તમારે શું કરવું છે પણ તમે માતા પિતાની સેવા કરવા માંડો તો પણ એ પ્રભુનું કાર્ય છે ઘરને આપણી જે જવાબદારીઓ છે એ પણ એ ભાવથી કરો તો એ પણ પ્રભુનું કાર્ય છે એ ફક્ત ભાવ અંદર આપવો જોઈએ આ મારા પ્રભુ છે જેનું મારે કાર્ય કરવું છે એ જ સાચું છે તો આ રીતે પ્રભુનો કાર્ય માટે કઈ યાદી નથી પબ્લિશ કરી કે એપ્રુવ્ડ લિસ્ટ છે આના સિવાય બાકી કોઈ પ્રભુનો કાર્ય નથી એવું કઈ નથી તમારો જે પુરુષ જેને અંદરની સંમતિ આપે તમારું હૃદય જેને હા પડે એ તમારું પ્રભુનું કાર્ય બન્યું છે અને પ્રભુનો કાર્ય તમે સાચી લિસ્ટ નથી એ સાચા ભાવમાં કરતા શીખો હવે એને નવી જ તાલીમ દેવાની છે સમર્થનો એ અંગો ઠીક ઠીક સુદૃઢ બન્યો જયારે મારામાં પાછો સર્વત્ર પ્રકાશ જાગી ઉઠ્યો અને જ્ઞાની સાધના સ્વરૂપ અને પૂરેપૂરો પ્રદેશ બન્યો હવે તો પ્રાણ ચેતના કર્મની અંદર રહ્યા રહ્યા પણ મારા શાશ્વત અનંત રૂપની ઝાંખી કરી શકે ધીમે ધીમે તમને એવી પ્રેક્ટિસ થાય છે કે તમે એ કામ તમે જેને પ્રભુનું કામ કર્યું છે એ કરતા કરતા પણ તમને અંદર પ્રકાશ દેખાવા માંડે છે અંદર આંતરિક પ્રકાશ તમે સ્થિર કરી શકો અંદરના અંદર છતાં એ કામ કરતા હોય તેની સ્થિતિ તો હતી કે તમે સક્રિય થાઓ તો એ પ્રકાશ અલગ થઈ શકો હવે એ બન્યો છે સંવાદ આવી ગયો છે અને તમે સક્રિય રહેવા છતાં પણ પ્રભુના ભાવમાં આવ્યો છે એટલે એ પ્રકાશને અંદર ધારણ કરી શકો છો અને એ આખી સાધનાનું સ્વરૂપ અને પૂરેપૂરું પ્રત્યક્ષ થઈ ગયું હવે તો પ્રાણ ચેતના કરવાની અંદર રહ્યા રહ્યા પણ તારા શાશ્વત અનંત રૂપની ઝાંખી કરી શકે છે છતાં એને ભાન તો રહે છે કે આ પણ એક વસ્તી ભૂમિકા છે આપણે એક વસ્તી ભૂમિકા છે એમના આ રીતે અંતિમ પ્રકાશ સ્થિર થઈ જાય તમને અંદરથી આનંદ મળવા લાગે કોઈ પણ કામમાં પ્રભુનો સ્પર્શ ગણાય એટલે યોગ નો દ્રવ્ય સમજતા નહીં આ વસ્તી અવસ્થા છે જે યોગની ઉચ્ચતમ સાધના છે એની શરૂઆત થતી હોય છે. આ બેસ છે, આ બેસ છે, આ પ્રકાર ધારણ કરવાનું તમને ભાવ નાખ્યા પછી મૂળ સાધના શરૂ થાય છે. પ્રભુ એ તમારું કરણ પાછું પ્રવૃત્તિ માટે હાથ લીધું છે. એ કરણ જાણે છે કે વૃત્તિ અપૂર્ણ છે. આપણે જાણીએ છીએ કે આપણું કરણ અપૂર્ણ છે. આપણે કોઈ પણ પ્રભુનું કામ કરીએ તો એમાં ભૂલો થવાની છે, એ થવા જેવો નહીં. આપણે ભૂલો થવાની છે, આપણે સમજીએ છીએ અંદરથી અમારી ભૂલ થઈ ગઈ છે, આપણે સુધારી લેવાની છે. ધીમે ધીમે આપણે પૂર્ણ થવા પડી છે. ભગવાન જાણે છે કે પોતે અપૂર્ણ છે. મારી દ્વારા કરવાની ભાવ વધુને વધુ પૂર્ણ જય પ્રભુ. મારી દ્વારા કરવા જે આશીર્વાદ છે, શરૂઆત થઈ ગઈ છે, એ વધારે વધારે અને આગળની જે પ્રક્રિયા છે એ માતાજીએ જે વર્ણવેલી છે એની પદ્ધતિ પણ છે. માતાજીએ કરેલી એ છે કે પ્રકાશને તમે સંકલ્પ વળેથી સક્રિય કરતા શીખવું જોઈએ. અત્યાર સુધીની સ્થિતિ હોય છે કે જે પ્રકાશ ફક્ત શરીરમાં છવાયેલો હોય છે તેના પર તમારું કોઈ નિયંત્રણ નથી. હવે તમારે જે પ્રકાશ તમે સહારો એ શરીરના ભાગમાં એને સ્થિર કરી શકો છો, વધારે તીવ્ર કરી શકો છો, એ પ્રકારની ક્ષમતા વિકસાવવાની હોય છે. અને એ માટે માતાજીએ પદ્ધતિ કરી છે કે એ પ્રકાશ આખા શરીરમાં સ્થિર થાય એટલે પછી એમ કરો કે એ પ્રકાશને તમારા શરીરના એકે અંગમાં તમે વધારે પ્રકાશિત સંપૂર્ણ શરીરમાં પ્રકાશને વધો. હવે પછી એમ કરો સંકલ્પ વર્તી તમારા મસ્તકમાં એ પ્રકાશ કેવી થઈ ગયો છે, વધારે તેજોમય થઈ ગયો છે, વધારે તીવ્ર થઈ ગયો છે. ધીમે ધીમે બંને હાથ પાસ કરો, પછી ઘરમાં સ્થિર કરો, પગમાં સ્થિર કરો. આ રીતે માતાજી બધા અવયવ સીધા છે, એમાં તો એટલું બધું છે. આંતરિક અવયવમાં પણ લઈ જાઓ, ધીમે ધીમે તમે એને તમારી રક્તાભિસરણ સંસ્થા છે જેમાં ફેફસા હૃદય બધી રક્તવાહિની આવી જાય છે એમાં પણ સ્થિર કરો. તમે તમારી પચન સંસ્થા છે એમાં પણ સ્થિર કરો. તમારે ચક્કર થઈ ગયું જોઈએ અને ગણિત કરી જોઈએ. લીવરની આસપાસ થયેલી બધી પાચક ગ્રંથિઓ પણ દેખાવી જોઈએ. મોટું આંતરડું દેખાવું જોઈએ, નાનું આંતરડું દેખાવું જોઈએ એ પણ તમે દેખાવું જોઈએ. ઉત્સર્જન સંસ્થામાં પણ તમે પ્રકાશ ધારણ કરો, મળ બધો નીકળી ગયો બધો એ પણ તમારે એક સાથે સિસ્ટમ પણ જોઈ લેવાની છે. આ રીતે તમારા તમારા આખા સ્વરૂપને સ્કેનિંગ કરતા જવાનું છે. આજનું સ્કેનિંગ વારંવાર સ્કેનિંગ કરતા જવાનું છે અને પછી પાછળ આખા સ્વરૂપમાં એ તીવ્ર પ્રકાશને ધારણ કરવાનું છે. તમને અનુભવ થયો છે કે શરૂઆતમાં જે આખા શરીરમાં પ્રકાશ હતો એના કરતા હવે આખા શરીરનો વધારે તેજોમય પ્રકાશ થઈ ગયો છે, વધારે તીવ્ર પ્રકાશ થઈ ગયો છે, વધારે સ્થિર થઈ ગયો છે. આ પ્રકારની તમારે સ્ટેજિંગ કરવું પડે છે. આ પહેલો તબક્કો ધ્યાન રાખજો. એ પછીનો તબક્કો છે કે આ પ્રકાશને હવે કોષોમાં ઉત્તરણ કરાવવાનો છે. આપણા શારીરિક કોષોને અંદર પ્રવેશ કરવાનો છે. દરેક કોષ પ્રકાશમાં થઈ ગયું છે એ પ્રકારનો ભાવ નિર્માણ કરવાનો છે. પાણી કરીશું મનની આત્માથી જોવાનું છે. પછી એમાં પણ આગળ વધે છે કે દરેક કોષમાં આપણું પ્રાણ પણ છે, મન પણ છે અને ચૈતન્ય તત્વ પણ છે. એ પણ આ પ્રકાશની અંદર સક્રિય બની ગયા છે. એ પ્રકારનો ભાવ નિર્માણ થાય છે. આ પ્રકારનો જ્યારે તમારો કૃષિ કોષ પૂર્ણ રીતે પ્રકાશમાં જન્મે છે ત્યારે એ કોષ જોડાય છે અને એમાંથી પછી દિવ્ય શરીર રચનાની પ્રક્રિયા શરૂ છે. આ અંતિમ તબક્કો છે દિવ્ય શરીર નિર્માણ. માતાજી આનું બહુ વિચારો વર્ણન કર્યું છે. આપણે હું તો એના માટે વર્ણન કરું છું કે જ્યારે પણ ભવિષ્યમાં તબક્કા હોય તો તમને કલ્પના હોવી જોઈએ કે આપણો આવો સ્વરૂપ શું છે. એક ગાઈડલાઇન તરીકે માઇલસ્ટોન તરીકે વર્ણન કરીએ છીએ. આ રીતે આજે આ પ્રાર્થના કરી પૂર્ણ કરીએ છીએ.